તારીખ 30/12/1997 સેવન બેલગોલામાં પૂજ્ય ભાઈ શ્રી દ્વારા તત્વચર્ચા
અને જીવને ભાવમાં દર્શનનું પણ ચાલુ છે તેવી પરિસ્થિતિમાં જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે કરવી છે પ્રશ્ન સમજાય છે કે બધાને સંસારી જીવોને આઠે કર્મનો ઉદય તો ચાલુ છે નાનાભણી દર્શનાવણી મોહની અંતરાય આયુષ નામ ગોત્રી જેવો ભ્રાંતિ છે દર્શન મોહની પોતાના સ્વરૂપથી અજૈનો છે અને આ બાજુ કર્મનો ઉદય ચાલુ છે જેવો કર્મનો ઉદય છે એવો પોતાને માની બેસે છે એવી પરિસ્થિતિ ઊભી છે એમાંથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો કેવી રીતે કરવી પ્રશ્ન એમ તો એ છે કે એ પરિસ્થિતિમાં જીવને દુઃખ લાગે છે કે નથી લાગતા જે જીવ સંસારમાં પણ પોતાને સંસારી સુખી માને છે કે આપણે તો સુખી છીએ એને તો દર્શનમાં કરવાની શક્યતા ઓછી છે કેમ કે એને આત્માનું સુખ ગોતવું જલ્દી જરૂર નથી સુખની જરૂર નથી સુખ આપણે તો સુખી છીએ સુખની શું જરૂર છે સુખ માટે એનો જે પ્રયત્ન છે એ તીવ્રતાએ આવે નહીં જેને જરૂર લાગે અને ગોતે અને જરૂર ન લાગે એમાં ફરક આપણે છે જો સંસારમાં દુઃખ લાગે તો આત્માના સુખ માટે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એનો ઉપાય શોધે એટલે પહેલાં તો શું છે કે એ દુઃખને કારણે આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય આત્મિક સુખ કયો કે આત્માનું કલ્યાણ કયો આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય અને એ રસ્તો પોતે અજાણ્યો છે મને પોતાને ખબર નથી અનાદિથી અજાણ્યો છે એટલે એના કોઈ જાણકારને શોધે એટલે આત્મજ્ઞાનીને શોધે કે આ તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા તો એને બીજે બધે ભટકવાનું બંધ થઈ જાય નહીતર ભટકવાના ઠેકાણા પણ ઘણા છે પટકી જાય માણસ આત્મજ્ઞાનીને શોધો એ રીતે બે મુખ્ય પાયાની વાત બને કે પોતાને જરૂર લાગે આત્મકલ્યાણને અને જ્ઞાનીને શોધીને જ્ઞાનીને સાથે રહીએ સાથે રાખે તો એને આગળ કેવી રીતે વધવું એ સમજાય છે અને આપણે સાંજે પત્ર લેવો છે ઉપાડદેવનો 569 એ આ વિષય ઉપર વિસ્તારથી પત્ર છે એટલે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પાયાની આ બે વાત હોવી જોઈએ જરૂરિયાત લાગે દુઃખ તો લાગે દુઃખમાં એવું છે કે દુઃખના પ્રસંગો પ્રતિકૂળ આવે એમ નહીં પોતાને આત્મિક સુખની સમસ્યા છે એ જરૂરતનો વિષય બનવો જોઈએ બાકી તો સંસારમાં તો ક્યાં કોઈ સુખી છે એ તો સીધી વાત છે કે સંસારમાં કોઈ સુખી નથી કેમ કે કોઈને સમાધાન નથી મોટું દુઃખ તો ટેન્શનનું છે પ્રતિકૂળતાનું નથી મોટું દુઃખ તો અસમાધાનથી જે ટેન્શન ઊભું થાય છે એનું છે એ વાત સમજાવવી જોઈએ એનું સોલ્યુશન શું સૌથી મોટી વાત એ છે કે આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે કાંઈ સમાધાન થાય એવું છે જ નહીં જગતમાં પ્રમાણિક માણસ માર્યો જાય છે સાચો માણસ માર્યો જાય છે ખોટો માણસ આગળ નીકળી જાય છે. કેવી રીતે સંસાર હાલતો હશે? જે ઈશ્વરને માને છે એને તો એમ થાય કે ઈશ્વરના ઘરે આવો અન્યાય કેમ થતો હશે? સમાધાન થયું છે જ નહીં. જે માણસ ખોટું કરે એને બે પૈસા મળી જાય છે. સાવ સાચું કરીને પ્રમાણ છે તો એને કાંઈ હાથમાં આવે એવું નથી. હવે ચોખ્ખી પરિસ્થિતિ દેખાય છે નજર સામે. પ્રત્યક્ષમાં પછી બીજું વિચારવાનું શું રહે છે? વાત તો પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષમાં તર્ક છો પછી પછી એમાં તર્ક છો કે આ તો આમ જ થાય છે અને આમ કેમ થાય છે? તો સમાધાન થાય એવું જ નથી. પોતે પણ ધાર્યું કરી શકતો નથી. એમ કેમ? શું થવાનું છે એની ખબર નથી. ઘડીક પછી શું થશે એની ખબર નથી. એમ કેમ? આ એમ કેમ એટલું બધું ઊભું છે કે એને સમાધાન જ થાય એવું નથી. જો જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન કરે તો એને કોઈ રીતે સમાધાન થાય એવું છે જ નહીં. વિચારવાન માણસ છે એ આમાં ઊંડો ઉતરે છે. ઊંડા ઉતરવાની તૈયારી કયો કે આત્મકલ્યાણની તૈયારી કયો? એને સૂજી છે કે ભાઈ આપણે સાવ જૈના છીએ, જાણીતા ને રસ્તો જ્ઞાન શક્તિમાં એવું કયું રહસ્ય છે કે જેથી વિભાવ શક્તિ હણાય છે? જ્ઞાન શક્તિ અમર્યાદિત છે. જ્ઞાનની જે શક્તિ છે અમર્યાદિત છે. વિભાવની શક્તિ છે એ મર્યાદિત છે. ભલે વિભાવ અનાદિનો છે પણ જ્ઞાને અનાદિનો છે. અને વિભાવ છે એનો નાશ થાય છે, જ્ઞાનનો નાશ નથી થતો. જ્ઞાન સ્વરૂપી આત્મા એમને ઉભો રહીએ છે. કોઈના પ્રત્યે રાગ છે તો રાગ પ્રત્યેને દ્વેષ થાય છે કે કોઈના પ્રત્યે દ્વેષ છે અથવા પ્રત્યેને રાગ થાય છે? જ્ઞાન તો બે વખતે ઊભું છે. જ્ઞાન તો જ્ઞાન તરીકે બે વખતે ઊભું છે. જ્ઞાન શક્તિ છે એ અમર્યાદિત છે, અસીમ છે. વિભાવની શક્તિ મર્યાદિત છે. અને વિભાવ એ જીવનું સ્વરૂપ નહીં હોવાથી ભણાવવા લાયક છે. જીવનું સ્વરૂપ શાશ્વત છે, એ કઈ નાશ પામવા યોગ્ય નથી. એનું શાશ્વત પણ છે એ પણ અનુભવ ગોચર કરવા જેવું છે કે બધું પલટાય છે. હું પલટાતો નથી. બાળક પણ હું, યુવાન પણ હું, વૃદ્ધ પણ હું, અવસ્થા તો પલટાણી શરીરની. હું નથી પલટાણો, હું તે નતો છું. એટલે એનું શાશ્વતપણું પણ અનુભવ ગોચર કરવું જોઈએ. તો ભય ચાલ્યો જાય. વિભાવ છે એ ભય સાથે રહેલી ચીજ છે. જ્ઞાન નિર્ભયતા સાથે રહેલું છે. વિભાવમાં ભય આવ્યા વિના રહી જ નહીં. જેટલો વિભાવ વધે એટલો ભય વધે. જે માણસ તીવ્ર ક્રોધથી હિંસા કરતો હોય એને પોતાની પોતાના મૃત્યુની પોતાની હિંસાની એને બહુ બીક હોય. હથિયાર કોણ રાખે? ચાલો સંત મહાત્માઓ હથિયાર રાખે છે. હથિયાર કોણ રાખે? ખિસ્સામાં રિવોલ્વર લઈને કોણ ફરે? હોય વધારે હોય. આપણા વિતરાગ દેવ અને કુદેવમાં મોટો ફરક આ છે. કુદેવ બધા હથિયારધારી છે, સર્વજ્ઞ દેવને હથિયાર નથી, કેમ કે નિર્ભય છે, ઓલા લોકોને ભય છે, હથિયાર રાખે છે નો છે, દુશ્મનોનો ભય છે. એના માતાજી જુઓ, એના બીજા જુઓ, ત્રીજા જુઓ, બધા હથિયારધારી હશે, કોઈ ધનુષ, કોઈ બાણ, કોઈ ગદા, કોઈ ચક્ર, કોઈ તરવાર, કોઈ કાંઈ. હા, બતાવે છે કે ભયવાન દેવો છે, વિતરાગ નિર્ભય છે. હથિયાર કોણ રાખે? લોકો શું સમજે છે ભાઈ? આ તો બહુ બળવાન માણસ છે, તરવાર લઈને ફરે છે, રિવોલ્વર લઈને ફરે છે, કે ખોટી વાત છે? મનનો કમજોર છે, દેખામાં ભલે પહેલવાનો હોય પણ મનનો કમજોર છે. માનસિક મળો, શરીર બળવાન હોય પણ વ્યસન હોય તો એ માનસિક કમજોરી છે, મનનો નબળો માણસ છે. અને એ ચીજનો આશરો લેવો પડે છે, એ વગર એને મજાનું આવે, ચેન ન પડે, નબળાઈ છે. મન જેનું મક્કમ ન હોય, મનની મક્કમતા ન હોય, એને જ વ્યસન હોય. પછી ભલે ચાનું હોય કે તમાકુનું હોય કે બીડી સિગરેટનું હોય કે દારૂનું હોય કે અફીણનું હોય, કોઈ પણ ચીજને ગુલામ થઈ જાય છે માણસ, કોઈ નબળો છે. એમ નબળાઈના બે લક્ષણ છે, એક હથિયાર રાખવું છે, એક વ્યસન હોવું. વ્યસન વાળાને જોયું ત્યારે મને પહેલું એ દેખાય, પણ એ ધંધાર છે. સિકંદરાબાદ આવ્યો હતો, પેરિયન કંપનીમાં પારસી લોકોની ફર્મ છે, પારસી લોકોની. તો એનો કોઈ ડાયરેક્ટર જ હતો ત્યાં, રહેણી ઉપર છે, એમ લાગે કે બહુ શ્રીમંત માણસ હશે. એમણે કીધું કે ભાઈ એને તો કેટલી બધી સંપત્તિ છે, એનું બહુ મોટું એની નાતમાં ડોનેશન આપેલું છે, પારસી પોતાની નાતમાં ડોનેશન આપે, મકાનો બાંધીને ચાલ બનાવી દે મુંબઈમાં રહેણામાં, બીજું કીધું ઓછા ભાડાને પારસે પારસે. આમાં ડાયરેક્ટર છે ને માણસ, પારસી દેખાવડા હોય ને હતા, જરા પહેલવાન જેવા, થોડું થોડું વાળે ચીરું પીએ થઈ ગયું, નબળાઈ દેખાય એને. એ બધી વાતો ઠીક છે પણ મનનો નબળો માણસ છે, એ વાત નથી છે. એને આ વસ્તુ વગર નહીં ચાલે, ચીરું પીતો તો વધારે વ્યસન હોય બીડી નું, તો ચીરું ઉપર આવે, જોવાની નજર જુદી જુદી. હોય છતાં મારું નથી, એને શું વાંધો છે? ગયું તો કોક નો સમયસારમાં એક ગાથા છે, દાવવા બે દાવવા અન્ય કોઈ લઈ જાવવા, અરે પરિગ્રહ મારો નથી, એમ કરીને એક ગાથા છે. જ્ઞાનીને એ પ્રકારના ભાવ હોય, કોઈ લઈ જાય તો લઈ જાય, છેદાય છેદાય, ભેદાય તો ભેદાય, એટલે કઈ તૂટે ફૂટે ગમે એ થાય, કોનામાંથી એ જે છે એ બહાર થયું, મારે મારામાં કાંઈ છે. આવું અનંત વાર થયું, ગયું થયું ને ગયું થયું ને ગયું, હું એમને એમ રહી ગયો છું. Thank you. વિભાવ છે એ ચારિત્ર ગુણનો, ચારિત્ર ગુણમાં ના પરિણામમાં આવેલી વિકૃતિ છે. વિભાવ એટલે વિકૃત ભાવ. વિનો અર્થ શું છે? વિકૃત ભાવ, વિકારી ભાવ, એનું નામ વિભાવ. વિકૃત શસ્ત્ર છે, વિકારી આપણે ગુજરાતી બોલીએ છીએ. એ ચારિત્ર ગુણનો વિપરીત પર્યાય છે. અને જ્ઞાન છે, જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. આત્મા સ્વરૂપે શુદ્ધ હોવાથી જ્ઞાનથી ઓળખાય છે, જ્ઞાનથી પકડાય છે, જ્ઞાનથી અનુભવાય છે. એટલે જ્ઞાન સાધન છે. અને વિકૃતિ નાશ કરવા યોગ્ય છે. એટલે વિભાવનો નાશ થાય ત્યારે વિતરાકતા પડતો છે. ચારિત્ર ગુણ શુદ્ધ પર્યાય છે એ વિતરાકતા છે, અને અશુદ્ધ પર્યાય છે તે સરાગતા છે. સરાગતા કયો, વિભાવ કયો, વિકૃતિ કયો, તે કઈ વાત છે? એ ચારિત્ર ગુણમાં છે. પછી બીજા ગુણમાં જે વિકૃતિ છે એ પણ વિપરીત પર્યાય છે. સુખ ગુણ છે એ દુઃખ રૂપે પરિણમ્યો છે. એટલે સુખ ગુણના પરિણામમાં આકુલતા છે. શ્રદ્ધા છે એ વિપરીત છે. એટલે એ પોતાના સ્વરૂપને સ્વીકારવાને બદલે બીજાને પોતા સ્વરૂપે સ્વીકારે છે. હું શરીર સ્વરૂપે છું, હું રાગ સ્વરૂપે છું, એ વિપરીત શ્રદ્ધા છે. એવી રીતે એમ શ્રદ્ધામાં વિપરીતતા છે, ચારિત્રમાં વિપરીતતા છે, સુખમાં વિપરીતતા છે. જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ નથી. જ્ઞાન સામાન્ય છે એ શુદ્ધ છે, જ્ઞાન વિશેષમાં વિભાવ છે પાછો. એટલે એ પરલક્ષ કરે છે, પરને પોતાનું જાણે છે, અને પરમાં ઈષ્ટ અનિષ્ટ પણ એને ભાસે છે, લાગે છે. એ જ્ઞાનનો દોષ છે. અને ઉપયોગને ભમાવે છે, ચંચળ કરે છે, એ પણ જ્ઞાનનો દોષ છે. ઉપયોગ પર બાજુ ખેંચે છે એ પણ જ્ઞાનનો દોષ છે. પણ એ જ્ઞાન વિશેષમાં એ બધા વિભાવો છે. એટલે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ પણ નથી, જ્ઞાન સંપૂર્ણ અશુદ્ધ પણ નથી. જ્ઞાન સામાન્ય છે તે શુદ્ધ છે, અને જ્ઞાન વિશેષ છે તે અશુદ્ધ છે. અને એક પર્યાયમાં બે અંગ એક સાથે છે. એક અંગ શુદ્ધ છે ને એક અંગ અશુદ્ધ છે, એવી પરિસ્થિતિ છે. એટલે પગ રાખવાની, ઉભા રહેવાની જગ્યા ક્યાં છે? જે શુદ્ધ અંગ છે ત્યાંથી પકડાય છે આત્મા. આવો આત્મા શુદ્ધ છે, જેવો શુદ્ધ અંશ છે તેવો જ આત્મા શુદ્ધ સ્વરૂપે જ્ઞાન સ્વભાવી છે. ત્યાંથી પગ મૂકવાની જગ્યા ત્યાં છે. પછી પગ મૂકવાની જગ્યા મળ્યા પછી કેટલી જમાવટ કરવી એ પોતાને આવડત ઉપર છે. અમારી બજારમાં એક માણસ, હોશિયાર માણસ હતો, આમના તેરા પાસે સ્વતંબર હતા, ઓછે ભાઈ મીરા, બહુ હોશિયાર માણસ. હોશિયાર એટલે હું સાચો ખોટો બહુ ખૂબ કરી શકે એવો માણસ, સમજે. ગામડેથી દોરી લેટો લઈને આવે, ગામડાનો રહેવાના છે, પણ તરબરીઓ માણસ એટલે કે શહેરમાં આપણે જઈને કમાવું, એટલે ત્યાંથી ખાલી હાથ આવેલો. દોરી લેટોનો અર્થ હું ખાલી હાથ આવેલો. બજારમાં આવ્યો એટલે દાણાપીસની અંદર જે ખેત પેદાશનું બજાર ખાન દાણાપીસ છે, એ ગામડામાંથી આવે એટલે એને ખેત પેદાશવાળા ખેડૂતો સાથે ઓળખાણ હોય. પણ બજારમાં પગ મૂકવાની જગ્યા તો જોઈ ને, એટલે કમિશન એજન્ટને એને કીધું કે ભાઈ મારી પાસે ખેત પેદાશ એટલે મગફળી છે, ઘઉં છે, બધા જે ગામડામાંથી હું અહીંયા ખેડૂતોનો માલ લાવી દઉં, તમે વેચી દો તમારી પેઢી છું, અને કમિશન તમને મળે એમાં મને જે કાંઈ આપવું હોય આપો તમે, આપણે એની કસ્ટમ્સ એન્ડ કન્ડિશન નક્કી કરીએ. પણ એ નિમિત્તે હું અહીંયા બેસું, એટલે એને બેસવાની જગ્યા જોતી હતી. એને બેસવાની જગ્યા જે મળી દાણાપીઠમાં એમાંથી કરોડપતિ થઈ ગયો અમારી નજર સામે. આ માણસ દોરી લોટો લઈને આવેલો, પણ એવો મારફાડ માણસ કે વાત મૂકી ગયો સાચું ખોટું કરવાનું. પછી ઓઇલ મિલ કરીને પછી જમીનોનો ધંધો કર્યો ને એટલી મોટી કરોડોની જમીન લેવા માંડ્યો, કારખાનાઓ લીધા ને જમીન લીધી. તમે મરી ગયો માણસ, પણ તેલ મિલ હતું તો તેલની અંદર ઉપર ટીકડી રહેણ કરે ને એને કતરણ બધી અંદર નાખી દે, ગોળ કાપવી પડે ને. હવે તો જે કટકા હોય પતરાના, પતરાના કટકાને એમ્બોસ કરીને છાપ મરાવી હોય, એટલે ટીકડી જેટલું કાપી અને બાકીનો વેસ્ટ જ જાય એ અંદર જ નાખી દઈએ, એટલે એટલું તેલ ઓછું ભરવું પડે. તેલનો ડબ્બો બધે એમાં સરખો હોય, અંદર લોઢાના કટકા હોય પતરાના, રેણ કરેલો ડબ્બો કોણ જોવે કે અંદર નાખ્યું છે. એવી રીતે વજનમાં કાંટામાં ભૂલ રાખે, લેવાનો કાંટો જુદો, વેચવાનો કાંટો જુદો, ખબર જ ન પડે. છેતરાય પછી માણસને ખબર પડે એની યાર કોણ ઝઘડામાં પડે. એને કેવી રીતે એ તો પર્યાય તો જે જેમ છે તેમ જ જોવી છે. કોઈ આપણે કોઈ ખાતામાંથી કોઈ ખાતામાં કાઢીઓની ખતવણી કરવાનો સવાલ નથી. જે જેમ છે એમ જાણવું છે, એટલે આપણા બધા ગુણોની પર્યાયની શું સ્થિતિ છે સંસારી જીવની એ આપણે વાત લીધી. હવે ભોગ મૂકવાની જગ્યા ક્યાં છે કે જ્યાં જ્ઞાન સામાન્ય છે ત્યાં, ત્યાંથી એને જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્મા છે એની ઓળખાણ થાય છે. પણ ઓળખાણને યોગ્ય મુમુક્ષુતા આવે તો એ પહેલાં એને સત્પુરુષની ઓળખાણ થાય છે. એ પણ ક્યારે કે ઓળખાણને યોગ્ય મુમુક્ષુતા હોય તો, એ પહેલાં એના સ્ટેજ છે, એ પૂર્ણતાના લક્ષ્યવાળા છે, અમલીકરણના છે, વેદનાના છે, એ બધા પહેલાંના સ્ટેજ છે. અને એ આત્મકલ્યાણની ભાવનાથી, ભાવનામાંથી એ બધા સ્ટેજ ઉત્પન્ન થાય છે. એટલે પાયામાં છે એ આત્મકલ્યાણની ભાવના છે. એ રીતે એ વાતોને ભાવનાનો વિષય બનાવવો જોઈએ. કેવળ જ્ઞાનની દશાનો વિષય સ્વાધ્યાયમાં ચાલે, મુનિ દશાનો વિષય ચાલે, જ્ઞાનીની દશાનો ચાલે, કે જ્ઞાન દશાની પ્રાપ્તિ ઉત્કૃષ્ટ મુમુક્ષુ કરે એવો આ સમયસારનો વિષય ચાલે. આ તો જ્ઞાન દશાનો જ વિષય છે, સંવર છે એ તો જ્ઞાનીને થાય છે, પણ એ સંવરની રીત ઉપરથી મુમુક્ષુ એ રીતને કેવી રીતે ગ્રહણ કરવી એ વાત સમજી અને પ્રયત્નશીલ થાય. એટલે પોતાની ભૂમિકાથી ઉપરનો વિષય આવે તો એ ભાવનાનો વિષય બનવો જોઈએ, કે આવું મને આવું ક્યારે પ્રગટ થાય, આવા પરિણામો મને કેવી રીતે પ્રગટ થાય એવી મારી ભાવના છે, એમ ભાવનાનો વિષય બનાવવો જોઈએ. તમે શાસ્ત્રો વાંચો કે સત્સંગ કરો, અનેક ભૂમિકાનો વિષય તો સામે આવશે. પોતાની ભૂમિકાનો વિષય આવે તો એની સાથે સીધું પ્રયોજન છે, એ સિદ્ધ પોતાની કામની વાત છે, એ તરત ગ્રહણ કરવી જોઈએ,
એ તરત એનું અમલીકરણ કરવું જોઈએ, તરત એનો પ્રયોગ કરવો જોઈએ. ઉપરની ભૂમિકાની વાત આવે તો એ પણ પરંપરા એ આપણું પ્રયોજન હોવાથી, એવું થવાનું આપણું પ્રયોજન આગળ ઉપર હોવાથી એને ભાવનાનો વિષય બનાવો તો એની સાથે પ્રયોજનની સુસંગતતા ઊભી થઈ. એવી રીતે પ્રયોજનની દ્રષ્ટિવાળો જીવ છે એ દરેક વિષયને પોતાના પ્રયોજનની સાથે સાંકળે છે, કોર્ડિનેટ કરે છે, સાંકળે છે એટલે કોર્ડિનેટ કરે છે. અને આમ તો મુમુક્ષુ અને જ્ઞાનીની કામ કરવાની રીત જ એવી છે કે આ તો સત્સંગને સ્વાધ્યાય છે, પણ સંસારના ઉદયો છે એને પણ આત્મકલ્યાણ બાજુ કેવી રીતે ખતમવા, એ પદ્ધતિ મુમુક્ષુની પણ હોવી જોઈએ અને જ્ઞાનીની તો હોય જ છે. તો એ સંસારના કોઈ ઉદયમાં એને નવો કર્મ બંધ થવાનું નુકસાન થવાને બદલે એ ઉદય એને લાભનું કારણ બને, ઉદય નુકસાનનું કારણ બને છે. બહુ ભાગ જીવો ઉદયમાં જ નવા કર્મ બાંધે છે. તો જૂના તો ખરવા આવ્યા છે, નવા બાંધે છે એટલે એમને સંસાર ચાલુ રહે છે. હવે પોતાની કાર્ય પદ્ધતિ બદલે તો એ ઉદયને આત્મકલ્યાણ બાજુ વાળી લે, એની ખતમણી એ રીતે જ કરે જે વખતે જ્ઞાનીઓ કરે છે. બસ પછી ક્યાંય વાંધો નથી, પછી ગમે તે ઉદય આવો હાલા આવો, હવે મારે વાંધો નથી. એનું નામ ગુરુગમ છે. એવી જે કાર્ય પદ્ધતિ સમજી લેવી, એડોપ્ટ કરી લેવી, ગ્રહણ કરી લેવી, એનું નામ ગુરુગમ છે. એ ગમ પડી ગઈ એ સંસાર તરી જવાનો, એ ગમ નો પડે ત્યાં સુધી ઉદયની અંદર ફસાવાનો, રાગ દ્વેષ મોહ કરવાનો, નવા કર્મ બાંધવાનો અને જન્મ મરણ કરવાનું, પરિભ્રમણ ચાલુ રહેવાનું. કલ્પના છે એમ સમજીને પકડવું કે આ મારી એક કલ્પના છે. જો તને વેફર વધારે ભાવે તો એટલી વેફર જ ખાને, બીજું ખાશે શું કરવા, હાલ બીજું કાંઈ નહીં, તને એટલી વેફર ખવડાવીએ તો ખા. હે કેમ બહુ ભાવે છે ને? તો પછી શું કરો, બહુ સારી હોય તો પછી નાસ્તામાં હું બીજામાં એ જ ખાવાનું રાખીએ આપણે, સારું હોય તો પછી શું કરવા છોડવું. એવું કાંઈ નથી, ખરેખર એવું કાંઈ નથી.
સોયા ને વાપિસ ઉઠને કે બાદ યુ મન કરતા વાપિસ હોય.
तो क्या एक सोने की आदत भी ज्यादा होगी वैसे ही, तो उससे क्या होता है कि फैट भी बढ़ती है, जो ज्यादा सोता है उसको फैट भी बढ़ती है। फिर शारीरिक फेरफार करना हो तो उसी दिशा में जो भी इसका साइंस है उस प्रकार से अपने को खान पीन का और रहन सहन का फेरफार कर लेना चाहिए। एक बात तो है कि ओवरवेट में जाएंगे आदमी तो कल तो तकलीफ होने वाली है ही, ओवरवेट के हिसाब से जो तकलीफ होती है। अभी जब ओवरवेट होता है तब तो ऐसा नहीं लगता है कि अब तो कुछ नहीं, हमको कुछ नहीं लगता, लेकिन जब गड़बड़ होती है तो ज़्यादा गड़बड़ उसमें होती है, तो खास करके हार्ट डिजीज वहाँ से होता है। तो एक तो वो फेरफार कर लेना। कि मनुष्य आयु है वो तो मर्यादित, बहुत मर्यादित है पर एकदम अनिश्चित है, किसी का कभी भी कुछ भी हो सकता है, किसी का बोल नहीं सकते, कह नहीं सकते कि कब क्या होगा, इसलिए अपने पास समय है वो तो बहुत कम है। अब नींद में समय गंवाएंगे तो अपना तो बेकार का समय चला जाएगा, क्या फायदा है, फैट बढ़ेगी या कोई ना कोई दर्द आ जाएगा, फिर क्या फायदा है, नुकसान ही नुकसान है, समय आयु निकल जाता है। इसलिए वो सबसे बात जो बड़ी बात है वो है कि हमारे पास बहुत मनुष्य आयु का अमूल्य समय है, हमें उसको फालतू का कहीं भी गंवाना नहीं है। कृपालु देव ने 105 नंबर का पत्र लिखा है, उसमें उपयोग थी एक क्षण पण भरनार, एक उपयोग पूर्वक एक क्षण गावा वाला हुए छे, ई पात्र जीवना लक्षण वाली दिवस। जेने आत्मकल्याणनी भावना तीव्र होय छे એને સમયની કિંમત ઘણી આવે છે, એ મોટા ભાગે પંક્ચ્યુઅલ હોય છે, પંક્ચ્યુઆલિટી એની નિશાની છે, દરેક કામ ટાઈમસર, અને તો આ લૌકિક બુદ્ધિમાં પણ એ વાત છે કે પંક્ચ્યુઆલિટી ઇઝ ધી સાઇન ઓફ એબિલિટી, કાર્યક્ષમતાની નિશાની છે। उदय में अपनत्व जाए तो सावधान कहाँ से रहेंगे, सावधानी कहाँ आती है, जहाँ अपनत्व है वहाँ आएगी। तो इसके लिए तो भिन्न भिन्नत्व अंगीकार करना है, पर वैसे उदय में जो भी परिस्थिति है आत्मा से तो भिन्न ही है, रोई तो स्वाध्याय चलेगा, समझसार का जो अपना विषय है वो तो वही है कि तुम भाव कर्म से भी भिन्न हो, द्रव्य कर्म से भी भिन्न हो और नो कर्म रूप संयोग से भी भिन्न हो। ज्ञानी भिन्नपणा का अनुभव करते हैं वो ज्ञानी है, जो भिन्नपणा का अनुभव नहीं करते वो एकत्व करते वो अज्ञानी है, वही तो बात है समय सार में, वो तो बात है। तो भिन्नत्व को विचार करना और भिन्नत्व को ग्रहण करना विचार पूर्वक। પ્રશ્ન એમનો એ છે, કોડાઈમાં કોઈ વાત ચાલી છે, મને કયા સંદર્ભમાં ચાલી છે મને યાદ નથી, શું ફાધ્યમાં ચાલી હતી વાત? ફાધ્યમાં વાત ચાલી હતી કે મુમુક્ષુ જીવને સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા હોવી જોઈએ, મારું સ્વરૂપ કેવું છે, અને એ અપૂર્વ જિજ્ઞાસા પૂર્વક અપૂર્વ ખોજ હોય છે. એને તો એમાં કોઈ પ્રયોગ પણ અમુક ચાલે છે, કે અમુક પ્રયોગ એટલે કેવા પ્રયોગ? આમ તો એ જ વખતે પૂછ્યો તો કંઈક ખ્યાલમાં હોત, અત્યારે તો કયા સંદર્ભમાં વાત ચાલી છે ને એ મને ખ્યાલમાં નથી. હા 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 ઠીક. એ હા, એમાં એમ શું છે કે જ્યાં સુધી જીવને સંસારના પ્રસંગો અને પ્રકારોમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, એમાંથી એ વાત ચાલેલી. તો ત્યાં પ્રયોગ એ પ્રકારે ચાલે કે કયા કયા પ્રસંગોમાં અને કયા કયા પ્રકારોમાં મને સુખ બુદ્ધિપૂર્વક સુખનો અનુભવ થાય છે. જે સુખનો અનુભવ છે એ સુખાભાસ છે, સુખ નથી, સુખનો આભાસ છે. પણ સુખ બુદ્ધિપૂર્વક જો સુખાભાસ થાય તો એને સાચે જ સુખ લાગે. દાખલા તરીકે તમને અમુક મીઠાઈ ભાવે છે, કે ગુલાબજાંબુ ભાવે છે, કે મગનો શેરો ભાવે છે, કે કોઈ એક્સ વાય ઝેડ, આ તમારો કોન્સેપ્ટ છે. તો એમાં તમારી સુખ બુદ્ધિ છે, અભિપ્રાય તમારો જોડાયેલો છે કે આ વસ્તુ સારી છે. ઉદય કાળે એ ભાણામાં આવે છે એટલે તમારો રસ તીવ્રથી આવે ના રહીને. અવલોકનના સ્ટેજમાં આ જે કૃપાળુ દેવે લીધું છે એ તો સ્વરૂપના ભાવભાષણનો વિષય લીધો છે, એ પહેલાં અવલોકનનો સ્ટેજ આવી જાય છે. તો અવલોકનના સ્ટેજમાં આ કોન્સેપ્ટ મિસકોન્સેપ્ટ બદલાવો જોઈએ. એ જગતમાં કોઈ ચીજ સારી નથી ને કોઈ ખરાબ નથી મને કલ્પના થાય છે, ને આ કલ્પના અભિપ્રાયપૂર્વક થાય તો કોઈ દિવસ એ કલ્પના મટે જ નહીં. ચીજ આવે ને સારું લાગે તે, ચીજ આવે ને સારું લાગે તે, કોઈ બી ચીજ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ સારી દેખાય છે એની પાછળ અભિપ્રાય કામ કરે છે. અવલોકનના સ્ટેજમાં એ અભિપ્રાયને તોડવો જોઈએ, એ એનો પ્રયોગ છે. એક તો અવલોકન એનો પ્રયોગ છે, જનરલ પ્રયોગ. પછી ઉદય કાળે બીજો પ્રયોગ છે કે જે ચીજ સારી લાગી એનો જ ઉદય આવ્યો, એ વખતે જાગૃતિમાં રહેવાનો પ્રયોગ. આમાં સારું લાગે છે એટલે શું? મારી સમજણ સ્પષ્ટ છે કે કોઈ ચીજ સારી નથી કોઈ ખરાબ નથી, આમાં કેમ લાગવામાં કેમ આમ થાય છે? સમજણ અને લાગવામાં કેમ વિપરીતતા ઉલટું સૂચું છે? એના સંશોધનમાં જાય તો તરત જ સારું લાગવું તો એ જ વખતે ઓગળી જવાનું, જે સારું લાગ્યું છે તો ઓગળી જ જવાનું. બસ વારંવાર પ્રયોગ કરે, વાત ગઈ. હા, અભિપ્રાય ન તૂટતો હોય તો તૂટી જાય એકવાર, વારંવાર પ્રયોગ કરો. આમાં તો વાત શું છે કે સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા થી ભાવભાષણ આવે છે, એટલે એ સ્ટેજમાં આ વાત છે. કેવી રીતે પ્રયોગ ચાલે એટલે પછી જેને જે હોય તે, કોઈને ખાવા પીવામાં ના પ્રસંગોમાં રસ છે તો કોઈને બીજા પ્રસંગોમાં રસ, જેને જે હોય એને અભિપ્રાય તોડવો પડે પહેલે. અને આજે એક જગ્યાએ છે તો કાલે બધું ફેલાઈ જશે. એ રોગ કેન્સર જેવો છે, એમ કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં હોય પછી ફેલાઈ જાય. એમ એ જે સારું લાગવું છે, ખરાબ લાગવું છે, એ અભિપ્રાય સહિત હોય તો આજે એક જ પ્રકારમાં ને એક જ પ્રસંગમાં છે, કારણ ગમે તે પ્રસંગ બધા પ્રસંગમાં આવી જશે, એવી રીતે ફેલાઈ જાય છે. એટલે તોડવો જ રહ્યો એને. એટલે એમાં શું છે કે સત્સંગમાં એને પોતેથી ચર્ચા કાઢવી જોઈએ, મને આમ થાય છે, મારે આ કાઢવું છે, બોલો મારે શું કરવું, તમે બતાવો, તમે બતાવો, તમે બતાવો. કોઈ વિશેષ તજજ્ઞ હોય ને બતાવી દઈએ તો કાંઈ સવાલ નથી, નહીં તો સામાન્ય મુમુક્ષુ મુમુક્ષુ મુતે સત્સંગ ચાલતો હોય તો એવી રીતે ચલાવવો જોઈએ કે મને આમ છે, મારે આ કાઢવું છે, તમને કેમ લાગે છે, કેવી રીતે કાઢવું જોઈએ, બોલો કેવી રીતે કાઢવું જોઈએ, બોલો કેવી રીતે કાઢવું જોઈએ, તમે કાંઈ પ્રયોગ કરો છો કે નહીં, તમે પ્રયોગ કરો છો, અને પોતે પ્રયોગ કરતા હોય તો એની ચર્ચા કરવી જોઈએ. પ્રયોગ એક એવું સાધન છે કે દોષ કાઢવાનો એ રામબાણ ઉપાય છે, એવું સાધન વિચાર નથી, એવું સાધન વિચાર નથી. એટલે વિચાર જ્ઞાન કરતા પણ વન સ્ટેપ ફર્ધર, એક એક કદમ આગળ છે એ વાત. ગુરુદેવ તો અમારે કહેતા જો આ વાત ક્યાંય જગતમાં પ્રચલિત નથી, એટલે લોકો જાણતા નથી, લોકો જાણતા નથી એનું કારણ કે એને સાંભળવા પણ મળતી નથી, એને સાંભળવા મળે નહીં, એને સમજવા ક્યારે મળે, અને સમજવા મળે તો એ પ્રયોગ કરે ને, હજી સાંભળે નહીં, સાંભળે તો સમજે નહીં, તો પ્રયોગ તો કરે કે દિવસે, એમ સીધું કહેતા. એટલે કહેવાનો આશય એમનો એ હતો કે એ વાત સાંભળવા મળે એવો યોગ આપણે વિચારવો જોઈએ કે આ વાત ક્યાં મને સાંભળવા મળે, એ સાંભળવા મળે છે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને સમજીને પ્રયોગમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો એની સફળતા છે. ને પ્રયોગ છે એ સમજેલી વાતનું અમલીકરણ છે. પ્રયોગને આપણે અંગ્રેજીમાં પ્રેક્ટિકલ કહીએ છીએ, આપણી સમજને આપણે એપ્લાય કરવી છે, એનું નામ પ્રેક્ટિકલ છે, બીજું કાંઈ નથી. એટલે આપણા માટે તો સાવ સાદી વાત એ છે કે આ વાત સમજવા માટે તો સામે આવે છે વારંવાર, રોજ રોજ એક વખત, બે વખત, ત્રણ વખત આપણે આનો સત્સંગ કરીએ છીએ. હવે બાકીના સમયમાં એનું એપ્લિકેશન અમલીકરણ કરવાનું છે, એપ્લિકેશન કરવાનું, સમજો અને એનું અમલીકરણમાં લાગો, એટલે વસ્તુ સાવ સીધો રામબાણ ઉપાય ને સીધો સહેલો રસ્તો છે, કાંઈ ઘૂંચવાડો થાય એવું નથી ને કાંઈ તકલીફ ઊભી થાય એવું નથી. આપણે કરવાની ભાવનાથી, ઉમંગથી, ઉત્સાહથી, ઉલ્લાસથી, વીર્યથી કરવું જોઈએ તો જ અમલીકરણ થાય. સમજેલું પરલક્ષી સમજણમાં આવે અને જાય, આવે અને જાય એવું અને દ્વારથી ને કામ થાય. ટાણે ઊભી સ્વલક્ષ હોય તો ટાણે ઊભી રહીએ, નહીં તો એબસેન્ટ રહે.
બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુ જી મનો જય જય.